सजान स्वामी महाराज नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। भगत जी महाराज नी जय। योग जी महाराज नी जय। योग जी महाराज नी जय। આજે આપણે 200 વર્ષ છે, જે 3 વર્ષ આજથી શરૂ થાય છે, તો આપણા જીવનની અંદર નવા વર્ષની અંદર ભગવાનની ભક્તિ, ભગવાનનો મહિમા, સત્સંગની દ્રઢતા, નિયમ ધર્મ બરાબર દ્રઢતા, આજ્ઞા ઉપાસના દ્રઢ, આ બધા સદગુણો છે એની હંમેશા વૃદ્ધિ પામે એ માટે મહારાજને પ્રાર્થના કરવાની, અને બધા આ જીવનમાં સુખ શાંતિ રહે, નોકરી ધંધા વ્યવસાયની અંદર પણ શાંતિ રહે, દેશકાળ પણ બધાના સારા રહે। ગયે વર્ષે કંઈક પણ આપણા ભૂલચૂકો થઈ અને ભગવાન માફ કરે, અને આ વર્ષે આપણને એવું બળ આપે કે આપણે વિશેષ ને વિશેષ આવી ભક્તિ કરીને ભગવાનને રાજી કરી શકીએ, અને એવું બળ મહારાજને મળે, અને મહારાજને વિશે બરાબર વધારે વધારે આપણી દ્રઢતા થાય। મહારાજે કહ્યું કે ભગવાનને સંત છે, કલ્યાણકારી છે, તો એમને વિશેનો પણ આપણને વિશેષ વિશેષ એમનો મહિમા સમજાય, અને આપણને આજ્ઞા ઉપાસનાની વિશેષ દ્રઢતા થાય, એ પણ આપણે નિરંતર ધ્યાનપણું રાખીને આવતે આ વર્ષે નવા વર્ષે કાર્ય કરીએ, કે જેથી કરીને આપણને સુખ શાંતિ થાય। શ્રીજી મહારાજનો આપણને જે વચન છે એનું આપણે જે પાઠ કરીએ અત્યારે અહીંયા, કે જેથી કરીને આપણું મન હંમેશા ભગવાનની અંદર રહે, સંતને વિશે રહે, ડરતા રહે, એ શ્રીજી મહારાજનું જે વચન છે, વચનામૃત અમૃત એનું પાન કરીએ। કારણ કે આપણે દુનિયાના બધા ઘણી જાતનો પાન કરીએ છીએ, એ તો બધા આપણા જીવનને દુઃખને કરનારા છે। કેટલાક સુખકારી હોય તો સુખ દેહને કરે, પણ જે ઘેર જેવી વસ્તુ છે એ પી પાન કરવાથી, એટલે વ્યસનો જેને કહીએ છીએ, એથી દુઃખ થાય છે, અને સારી વાતો સાંભળવા થઈ સુખ થાય છે। પણ આ તો ભગવાનનું વચન, એ અમૃત છે, એટલે આપણે કાયમ માટે અમર થઈએ અને આપણને એવું સુખ આવે, એ માટે મહારાજનું વચન છે, વચનાવતે એક આપણે વાંચીએ એમાં આજના વર્ષ આ વર્ષે, અને એવી દ્રઢતા કહીએ કે આપણું મન હંમેશા ભગવાનની અંદર રહે। સ્વામિનારાયણ હરે। સંવત 1877ના શ્રાવણ વધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર વધ્યે જીવા ખાતેના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસ્તરીએ ઢોલિયા ઉપર વિરાજ હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો, ત્યારે એમ વાર્તા ત્યારે તેમાં એમ વાર્તા આવી છે, જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિક ક્ષારણ ક્ષેત્ર જાણું। શ્રીજી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન છે। સારંગપુર ગામ તો બહુ જ નાનું છે, ત્યાંના જીવા ખાચર હતા, જેમ ગઢડામાં દાદા ખાચર એમ સારંગપુરના જીવા ખાચર પણ બહુ જ ભક્ત રાજ હતા, મહારાજને વિશે બહુ એજ, અને મહારાજને જરા ગઢડાથી શાંતિ લેવી તો ત્યાં આવે, નાનું ગામ એટલે બધી રીતે ભક્તોનો પ્રેમ, અને મહારાજ ત્યાં બિરાજતા, ત્યાં બેસીને મહારાજ આ વાત કરે છે કે એના દરબારમાં બેઠા છે, અને મહારાજ ભાગવત પુરાણ છે એટલે ભાગવત જેને આપણે કહીએ છીએ એ ભાગવતનો પ્રથમ સ્કંદ એનું વાંચન કરાવે છે। કારણ કે શ્રીજી મહારાજ હંમેશા જ્યાં જાય ત્યાં ભાગવતની કથા એ ચાલુ રહેતી, અને એમાંથી હજારો ભક્તોને પોતે વાત કરતા એમાં કથા વાંચન થાય છે, એની અંદર એમ વાર્તા આવી કે જ્યાં મનોમય ચક્રની ધારા કુંટી થાય તો નમિક શામે ક્ષેત્રનું, કારણ કે નૈમિષારણ્ય ક્ષેત્ર એ આપણા ભારતના તીર્થોની અંદર એક મહાન તીર્થ છે, અને ત્યાં આગળ બધા ઋષિઓને દેવતાઓને બધાને એમ થયું કે આપણે એવું સ્થાન ગોતીએ કે જ્યાં આગળ શાંતિ 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 હોય, કોઈ પણ જાતનું ત્યાં આગળ આ દુનિયાની જે વાતો ન હોય, એવી જાતના પ્રસંગ પણ ના હોય. પછી સિનેમા, નાટક, ચેટક, હોટલ, બીજું ત્રીજું બધી દારૂ મોસની દુકાનો ના હોય. એટલે એવું સ્થાન ગોતીએ કે શાંતિથી જ આપણે ભગવાનની વાત, ભગવાનનું ધ્યાન, ભગવાનનું ભજન કરી શકીએ, એવું સ્થાન આપણે નક્કી થાય તો ત્યાં આપણે રહીએ. એટલે પછી ભગવાનની પાસે ગયા, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અમને એવું સ્થાન બતાવો કે જ્યાં આગળ મેં જઈ અને આપનું ધ્યાન, ભજન, કથા સારી રીતે સાંભળી શકે એવું સ્થાન અમને તમે બતાવો. ભગવાન કે સારું. ભગવાને કહ્યું કે આ મારું, વિષ્ણુ ભગવાન કે મારું ચક્ર છે, તે ભગવાન ચક્ર હાથમાં રાખે છે ને, એ ચક્ર કે હું આમ નાખું છું અને ફરતું 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 જ્યાં આગળ જઈને પડે ત્યાં આગળ તમારે પછી આ બધી ભગવાનની કથા, વાર્તા, ધ્યાન, ભજન, યોગ બધા સાધજો. એ વાત મહારાજે, અરે ભગવાને ત્યાં કરી. હવે એ ચક્ર ફરતું 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 આ નૈમિક શરણ ક્ષેત્ર ભારતની અંદર જ્યાં આવેલું છે એ ચક્ર ત્યાં પડ્યું. અત્યારે પણ તીર્થ છે, લોકો ત્યાં તીર્થ કરવા જાય છે અને ત્યાં એક ચક્રકુંડ છે, એ ચક્ર જ્યાં પડેલું છે ચક્ર આકારે એ સ્થાન છે. અને ત્યાં 88,000 ઋષિઓ અને પુરાણની કથા વાંચે અને બધા જ પોતે પોતાના ભગવાનની કથા સવાર સાંજ બહુ સારી રીતે સાંભળે અને એ પ્રમાણે ધ્યાન, ભજન, બીજું બધું કરે એ છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે આ નૈમિષારણ્ય ક્ષેત્ર તો આપણે આ રીતે પૂર્વ પુરાણોની અંદર, ભાગવતની અંદર આનો મહિમા છે. ત્યાં બધાએ તપ, ત્યાગ, વ્રત, દાન, પુણ્ય કર્યું એને કરીને એમને બહુ શાંતિ પણ થઈ છે. એ તો આપણે વાત પુરાણની, ભાગવતની થઈ, એ નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે ત્યાં ધ્યાન ભજન કરવાનું એ જ, મનને શાંતિ કરવાનું સ્થાન છે. એ વખતે એમને બધા ઋષિ મુનિને પ્રાપ્ત થયેલું એટલે એ મનોમય આ મહારાજે કહ્યું કે હવે તો વાત થઈ, અત્યારે તો ત્યાં જઈએ ત્યાં નૈવિક ક્ષાત્રમાં તો ત્યાં તો હોટલો મોટલો બધું થઈ ગયું છે. એટલે કે મન શાંત થાય ને એવું તો ચંચળ થઈ જાય ત્યાં જવાથી, કારણ કે એવું બધું વાતાવરણ હોય પછી બધું જોવાનું જ મન થાય ને, એટલે એથી મન શાંત થાય નહીં. પણ આ તો એક મહિમા છે તીર્થનો અને મહિમા આપણે સમજી અને લોકો દર્શન કરે છે એટલે એટલી સ્મૃતિ કરે તો પણ શાંતિ થાય. હવે મહારાજે એ પ્રમાણે કહ્યું કે આપણું મન છે પણ એવું છે, મન છે એ પણ ચક્રાવે ચડે છે, આપણા મન છે એ સ્થિર નથી. અહીં બેઠા બેઠા વિચારો કરીએ ક્યાંના ક્યાં થઈ જાય, વેપારના ધંધાના, નોકરીના, બીજું ત્રીજું, અહીં બેઠા બેઠા અનેક પ્રકારના વિચારો થઈ જાય છે. તો એ મનને સ્થિર કરવા માટેની વાત કરે છે મારે. તો મારે કહે છે મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિક શરણ ક્ષેત્ર જાણું. મારે જે આધ્યાત્મિક વાત લે છે, પેલી આપણે સ્થૂળ રીતેનો મહિમા સમજ્યા, પણ આધ્યાત્મિક મારે કહે છે આપણું મન છે એ પણ એવું છે. તો એ ચક્ર છે એ ફર્યા કરે છે, ફર્યા કરે તો એ સ્થિર ત્યાં જેમ પડ્યું નૈમિક શરણ સ્થિર થયું એમ આપણું મન પણ સ્થિર કરવું છે. એટલે મહારાજે જ્યાં ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં આપણે નૈમિક શરણ ક્ષેત્ર જાણવું. એટલે મન એ ચક્ર છે, એની ધારા છે એ 10 ઇન્દ્રિયો છે, આપણી આંખ છે, નાક છે, કાન છે, આ બધી ઇન્દ્રિયો છે એ બધી એની ધારાઓ છે. એટલે ધારા જેમ કાપે કોઈ વસ્તુને, જે ચક્ર ફરતું હોય તો લાકડું પણ કાપે છે, લોખંડ પણ કાપે છે અને પથ્થર પણ કાપે છે એ ફરતું ફરતું ફરતું, એમ ઇન્દ્રિયોની ધારા છે એ હંમેશા આપણને બહારના વિષયો કરીને મનને આપે અને મનમાં આવે એટલે પછી એનું આપણા આચરણમાં આવી જાય છે. એટલે એ ચક્રને કુંઠિત કરવાની વાત મહારાજ કરી કે ધારાઓ આપણી કુંઠિત કેમ થાય, આપણી ઇન્દ્રિયો વશ કેમ થાય, આપણું મન વશ કેમ થાય. અને એ માટે અહીંયા મહારાજ કહે છે કે મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એ નૈમિક શરણ ક્ષેત્ર જાણવું. હવે એ તો અત્યારે ત્યાં જવાથી કંઈ આપણું કુંઠિત થાય નહીં, ત્યાં તો મેં કહ્યું બધી એવી જાતની બધું વાતાવરણ થઈ ગયું છે એટલે ઉતું ઇન્દ્રિયો વધારે વધારે આકર્ષાય. એટલે અહીંયા મહારાજ કહ્યું એ છે. એ વાર્તા સાંભળીને મુક્તાંશોએ પૂછ્યું, હે મહારાજ, એ મનોમય ચક્ર તે શુભની ધારા શી સમજવી? એટલે મુક્તાંશોએ પાછું પૂછ્યું, મારા મનોમય ચક્ર શું અને ધારા શું, મહારાજ સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મનોમય ચક્ર તે મનને જાણવું. મહારાજ આધ્યાત્મિક કહે છે મનોમય ચક્રની જે વાત છે શાસ્ત્રમાં, એ ચક્ર તો આપણું મન છે અને એ મનને જાણવું. એની ધારા 10 ઇન્દ્રિયો છે, જે મેં કહ્યું ઇન્દ્રિયો છે આપણી, જે આંખ કાન નામ એમ જાણવું. અને ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા, તે જે ઠેકાને ઘસાઈને બુઠ્ઠી થઈ જાય તેને નૈમિક ક્ષેત્ર જાણવું, એને નૈમિક શરણ ક્ષેત્ર જાણવું. કારણ કે આપણી જે ઇન્દ્રિયો છે એ ઘસાઈને બુઠ્ઠી થઈ જાય, પેલી ધારા જેમ બુઠ્ઠી થઈ જાય એટલે પછી વસ્તુ કાપે નહીં. એમ આપણી ઇન્દ્રિયો જ્યારે કુંઠિત થાય તો પછી આપણા જગતના વિષયોની અંદર આપણું મન ક્યાંય જાય નહીં અને શાંતિ આપણને થાય. એટલે મનોમય ચક્ર એ મન છે, એની 10 ધારા 10 ઇન્દ્રિયો છે, એ ઘસાઈ જાય. હવે એ ઘસાઈ કેમ કરીને જાય કે નૈમિક ક્ષેત્રમાં આપણે જઈએ તો ઘસાઈ જાય. તો અહીંયા એ પણ મહારાજ બતાવે છે કે જે ઠેકાને આ નૈમિક ક્ષેત્ર જાણવું તે ઠેકાને જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે. હવે અહીંયા જ્યાં તપથી આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર તપ ત્યાગ બીજું ત્રીજું કરે એ હંમેશને માટે વૃદ્ધિને પામે છે. એવું નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાને ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાને જાણવું. મહારાજે આપણને હવે નૈમિષારણ્ય ક્ષેત્ર બનાવે કે આપણી ઇન્દ્રિયોની ધારા છે એ દુનિયામાં તો કંઈ ફરીએ ગમે ત્યાં જઈએ તો કંઈ આપણી ઊંઠી થવા નથી, ત્યાં તો ઉલટી વધારે આપણી ઇન્દ્રિયો વિકળ થાય. બહાર તમે જઈને બેસો તો તમે બધી ઘણી ખાવાની પીવાની જોવાની બીજું વ્યસનને નાટકને સિનેમાને પાર્ટીઓ જ થશે, એની જ વાતો થશે, અહીંયા જ કથા વાર્તા થાય છે. ઇન્દ્રિયોને બુંઠિત કરવાનું સ્થાન ભગવાનનું ધામ. અને એ છે કે એવા જે સત્પુરુષ હોય કે જે અખંડ ભગવાનની કથા વાર્તા કીર્તન ભજન કરતા હોય ગુણાતીત સંત, એટલા માટે મહારાજ સાથે લાયા. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ જેવા પુરુષની પાસે બેસીએ તો આપણને એ બીજો વિચાર કે સંકલ્પ ના થાય. યોગી મહારાજની પાસે તમારે કેટલાય ભક્તો બેસ્યા જ રહે અને એ રીતે દર્શન કર્યા કરે, વાત કરતા હોય કે ના કરતા હોય પણ શાંતિ શાંતિ થતી. ગુણાત્યાન સ્વામી પાસે પણ હજારો ભક્તો એમની વાર્તા એમના દર્શન કરવા માટે રહે, શાસ્ત્રી મહારાજ પાસે પણ એવા હજારો વિટલેલા હતા, કારણ કે ત્યાં આપણે શાંતિ સુખ પ્રાપ્તિ થતી હતી. એટલે મહારાજે આપણે આધ્યાત્મ મનોમય ચક્ર એ છે 10 ઇન્દ્રિયો છે એની ધારા કુંઠિત કરવા માટે નૈમિક શારણ ક્ષેત્ર, નૈમિક શારણ ક્ષેત્ર જ્યાં છે ત્યાં તપ ત્યાગ વ્રત કરે તો વૃદ્ધિને પામે. પણ નૈમિષારણ્ય ક્ષેત્ર કયું બતાવ્યું કે એવા જે સત્પુરુષ છે ભગવાનના અખંડ ધારક સંત છે ગુણાતીત સંત છે એમને થકી આપણને આ ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થાય છે, મનની શાંતિ થાય. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયોરૂપ જે ધારા તે ઉઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. જો આવી ઇન્દ્રિયો કુંઠી થઈ જાય પછી આંખ આપણે બીજે કંઈ જાય નહીં, ભગવાનના દર્શન સિવાય બીજી વૃત્તિ જાય નહીં. એવા ઘણા ભક્તોને આપણે જોઈએ ભગવાન આમ દર્શન કર્યા જ કરે અને એ બીજે વૃત્તિ જાય નહીં કે આમ શું આવ્યું છે ફલાણું શું આવ્યું છે રીકનું શું આવ્યું જાય નહીં. એ ભગવાન દર્શનને કથા થતી હોય તે સામે બેસીને સાંભળ્યા જ કરે, બીજું મને થાય નહીં. એટલે શબ્દ એટલે સ્પર્શ શબ્દ સાંભળવો એ પણ આપણો વિષય છે કાનનો, એક ઇન્દ્રિયથી એક ઇન્દ્રિયનો વિષય ગ્રહણ થાય. જો શબ્દ સંભળાય અને પછી ગ્રહણ થાય, પણ શબ્દ કયો સાંભળવાનો ભગવાનની કથા છે બીજો કાંઈ નહીં. બીજો વ્યવહાર છે કરીએ પણ ભગવાનની કથા વાર્તામાં બરો આસક્તિપૂર્વક જોઈએ. પછી સ્પર્શ છે, આપણે હાથે કરીને અહીંયા સ્પર્શ કરીએ છીએ એ છે. રૂપ છે એટલે રૂપ જોવાનું છે આંખે કરીને. રસ છે એ શ્વાસ આપણે ખાઈએ છીએ એનાથી, એટલે જીવ્યાંગ ઇન્દ્રિય કહેવાય. ગંધ એટલે નાસિકા ઇન્દ્રિય કહેવાય. આ 5 ઇન્દ્રિયો 5 વિષયોને આ રીતે ગ્રહણ કરે છે. પણ જો આ રીતે એ સત્પુરુષના સમાગમની અંદર અખંડ રહે તો આ બધી એમની ઇન્દ્રિયોની વૃત્તિઓ છે કુંઠિત થઈ જાય ઘસાઈ જાય અને કોઈ પ્રકારે કંઈ કરવા માટે એ સમર્થ થાય નહીં. તો વિષયને વિશે ક્યાંય પ્રીતિ એને થાય નહીં, એને વિશે જ થાય. અને એ રીતના ભક્તો પણ થયેલા છે. અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્રાલંકાર આદિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ હોય. આવું તો બહુ મોટું થવાની, આટલી બધી વસ્તુ થવી એ તો બહુ કઠણ વસ્તુ છે. પણ જો એવા પુરુષ મળે, મોટા પુરુષ મળે રહે ત્યારે સૌ સૌના ધર્મ પડે. આપણા ધર્મો ક્યારે પડે છે, આપણી આ વૃત્તિઓ કુંઠી ક્યારે જાય છે કે હજારો આવી રીતના ભક્તો બીજા ત્રીજા અત્યારના આવા વાતાવરણની રજોગન વાતાવરણની અંદર આટલી બધી આ બધી ભૌતિક વાતની અંદર જે અહીંયા આવીને બેસાય છે, આ કથા સંભળાય છે, આ બધું થાય છે. એનું કારણ છે કે આપણે ભગવાનનો મહિમા સમજ્યા છે અને એવું સુખ આપણને પડ્યું છે. તો સ્વામી કહે એ વસ્ત્ર અલંકાર સુંદર પદાર્થ દેખાય, સારામાં સારા પદાર્થ દેખાય પણ ત્યાં એનું મન અતિશયનો અભાવ આવી જાય, એને એને અરુચિત થઈ જાય, એને વિશે કોઈ દિવસ એને જોવાનું મન ના થાય, એવી પદાર્થો ખાવાનું પણ મન ના થઈ જાય, કારણ કે કુંઠિત થઈ જાય. કે ભગવાનનો મહિમા સમજ્યા અને આવી રીતે આપણને જ્યારે વાત સમજાઈ છે ત્યારે અતિશય અભાવ છે પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં. આપણી ઇન્દ્રિયો વૃત્તિઓ છે એમાં ચોંટે ને, આસક્તિ હોય એટલે બધું ચોંટે. આસક્તિ મટી ગઈ તો ભગવાન સિવાય બીજે કંઈ વૃત્તિ થાય નહીં. અને અખંડ ભગવાનની જ વૃત્તિ 24 કલાક, સ્વાય કે નાતા ધોતા ખાતા પીતા એ જ વિચાર, મહારાજનો જ વિચાર આવે. અને એવી કથા વાર્તા હવે મારે કે ચોંટે નહીં એટલે કેવી રીતે ના ચોંટે? જેમ અતિ તીખી આણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિધિને અહીં પ્રવેશ કરી જાય. અતિ તીખીવાળું બાણ હોય છે ને, તીરવાળું બાણ, એનું આકરણીય અનિવાર્ય હોય છે. એ બહુ તીખી અનિવાર્ય હોય તો એ આમ નાખે તો ભીતની અંદર પણ ચોંટી જાય. એ તીખી અની છે એની, એટલે ગમે ત્યાં નાખો તો સાંસળું નીકળી જાય. એ વિધિને અહીં પ્રવેશ કરી જાય અને પાછું કાઢ્યું નિસરે નહીં. અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય, પછી થોથું રહ્યું હોય, તેના ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉથળીને પાછું પડે. હવે એ બાણની અંદરથી આગળ અનિવાર્ય જે ભાગ છે કાઢી નાખીએ અને પછી ખાલી પેલું લાકડાનું રહ્યું હોય એને મારે તો ભીતની અંદરથી પાછું પડે. પેલું અનિવાર્ય હોય તો અંદર ઘૂસી જાય અને પેલું થોથું છે તો પાછું પડે. એ આ દ્રષ્ટાંત આપે છે મહારાજ કે આ રીતની આપણે પદાર્થનો પેલો પ્રવેશ થઈ જાય બાણ છે અને કાઢી લો તો એમાં પાછું પડે છે. તેનો ભીતામાં ઘા કરે તો ત્યાંથી ઉથળીને પાછું પડે, પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં. પછી ચોંટે નહીં, કારણ ભીતની પેલું આગળથી વસ્તુ કાઢી લીધી છે એટલે પછી ગમે એટલો કરો તો થાય નહીં. આ દ્રષ્ટાંતની વાત મારે કહે તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુદ્ધિઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં. પછી ગમે એવો વિષય હોય તો એને કોઈ અસર કરે નહીં, એને કોઈ પ્રકારનો એનો વિકાર એને આનંદ થાય નહીં અને સર્વ પ્રકારે શાંતિ થાય છે અને સુખીઓ થઈ જાય છે. અને તોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિ પાછી હટી જાય, તરત વૃત્તિ જાય એને ખેંચી લે. એને કોઈ પણ સારા એવા બધી પદાર્થો હોય તો ખાવાનો તો એમાંથી વૃત્તિ પાછી, બધી ઘણી જાતનું રૂપ વસ્તુ હોય તો એમાંથી આમ વૃત્તિ પાછી ચડી જાય. કારણ કે એની વૃત્તિ કુંઠી થઈ ગઈ છે એટલે એમાં ચોંટે નહીં. પ્રાર્થના એમ વર્તાય તો તારે પાછી હટે, એવું વર્તાય ત્યારે જાણીએ છીએ મનોભય ચક્રની ધારા કુંઠી થઈ. આવું જ્યારે વર્તાય કે જે જે વિષયમાં આપણે ગમે ત્યાં પાર્ટીમાં ગયા હોય તો પણ ત્યાં જઈએ તરત વૃત્તિ પાછી વળે કે આ વસ્તુ મારાથી ન લેવાય. કોઈ પણ ઠેકાને એવા નાટક ચાટક ચેટમાં ગયા હોય તો આ વસ્તુ મારાથી ન જોવાય, અને ત્યાં કંઈક ગમે તેવી વાતો થતી તો મારે આ વસ્તુ ન સંભળાય, એટલે કાનની વૃત્તિ ખેંચી રહે, આંખની વૃત્તિ ખેંચી રહે, આ બધી વૃત્તિઓ એને ખેંચાઈ જાય. જો આવું વસ્તુ આપણે સમજાય અને એવા પુરુષ મળે ત્યારે કે એવા પુરુષ જેને જેને મળ્યા છે એની વૃત્તિઓ કુંઠી થઈ ગઈ છે અને એ થયું છે. મારે કે એવું સંતના સમાગમ રૂપી નૈમિક્ષાને ક્ષેત્ર જ્યાં હો દેખાય ત્યાં કલ્યાણે છું અને ત્યાંથી દ્રઢ બની કરીને રહેવું. મહારાજે હવે આપણે નૈમિક્ષાન ક્ષેત્ર બતાવ્યું છે તો ત્યાં ઘડી કે જ્યાં આપણી વૃત્તિઓ કુંઠિત થાય કે જ્યાં આપણા જીવનમાંથી ખાવાની પીવાની જોવાની બધી આસક્તિઓ ટળી જાય અને ભગવાનમાં જ આપણું મન રહે તો ત્યાં ઘડી કલ્યાણી છું. તો આવી રીતે આ ભગવાને જે આપણને સ્થાન બતાવ્યું છે એવું સ્થાન આપણને આ અત્યારે થયું છે. અહીંયા મંદિર આવું થશે, આવી હવેલી છે, આવી કથા વાર્તાનો જોગ છે, તો આપણે નવરા હોય કે ટાઈમ હોય ત્યારે અહીંયા મંદિરમાં જ આવવું. કારણ કે આપણી વૃત્તિઓ કુંઠિત અહીં થવાની છે, આપણને શાંતિ પણ અહીંયા જ થવાની છે. કારણ આવા સ્થાનમાં બેસીએ અને આવા જે ભગવાનના ભક્તો સંતો કથા વાર્તા કરતા હોય ત્યાં આગળ થાય, ભગવાનના દર્શન થશે. મહારાજ ગુણાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ બધા બેસીએ, આ બધાના દર્શન કરવાથી શાંતિ થાય છે. તો આપણે માટે આ નૈમિષારણ્ય ક્ષેત્ર મહારાજે કર્યું છે, મંદિર આવું સુંદર ને આવી રીતની હવેલી. તો આપણે બધાએ આપણા દુનિયાના નાટારંગથી ભક્તિઓને પાછી વારી અને અહીંયા આગળ આવી અને આવી કથા વાર્તા કરવી તો મહારાજ સર્વ પ્રકારે રાજી થશે. આજના નવા વર્ષે આ બધાને આપ આશીર્વાદ છે કે આવી રીતે આપ બધાને પણ ઇન્દ્રિયોની વૃત્તિ કુંઠિત થાય, ભગવાનમાં મન અખંડ રહે, ભક્તિ અખંડ થાય અને બીજા બધાની અંદરથી આમ સ્થાનની અંદર આવીને હંમેશા રવિવારે તો આવું જ જોગી મારી આજ્ઞા છે એટલા માટે, અને એનો લાભ જરૂર લેજો. તો આ પ્રમાણે મહારાજનો આદેશ છે, મહારાજનો વચન છે, મહારાજના વચનનો વિશ્વાસ રાખશું તો આપણે કામ થશે. આ વચનામત છે એ પણ વાંચતા રહો, આવી સ્વામીની વાતો છે એ પણ વાંચતા રહ્યો તો એને ખરીને આપણી ઇન્દ્રિયો વૃત્તિ થશે, સમાગમ થશે અને સર્વ મનકરણ વચન એ ભગવાન રાજી થાય એવો આપણા જીવનમાં દ્રઢતા થાય એ જ પ્રાર્થના.